તારીખ 7/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 98 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
કરવાનું યોગ્ય છે. દ્રવ અને પર્યાય વચ્ચે વિજ્ઞાનની શરૂઆત કરવાની હોતી નથી. એનું કારણ શું? પ્રશ્ન એ પ્રકારે પૂછે છે. સમાધાન, રાગ તે પ્રશ્ન તીન પ્રકાર કે વેદ જ્ઞાન શાસ્ત્ર મેં કહે હૈ. જડ ઓર ચેતન ભિન્ન હૈ, ઉસકા જ્ઞાન કરના. રાગ ઓર જ્ઞાન માને સ્વભાવ વિભાવ ભિન્ન હૈ, ઉસકા જ્ઞાન કર, વેદ જ્ઞાન કરતા. ઓર એક સમય કે શુદ્ધ અશુદ્ધ પર્યાય ભિન્ન હૈ, ઓર ત્રિકાળી દ્રવ સ્વભાવ ભિન્ન હૈ, उसका भी विज्ञान करना. तीन प्रकार की बातें आती हैं. यहाँ दो का प्रश्न उठाया है कि द्रव पर्याय का विज्ञान की बात नहीं लेकर के चर्चा में आपने राग और ज्ञान का विज्ञान की बात किया, तो ऐसा क्यों? वो प्रश्न उठाया. समाधान, રાગ તે વિભાવ છે, જ્ઞાન તે સ્વભાવ છે. જ્ઞાન તે પર્યાય છે ને રાગ તે પર્યાય છે, એમ અહીંયા ગુણ પર્યાય છે, વાત નથી ચાલતી. આ એ બંનેના એક સ્વાભાવિક મુદ્દાને અનુલક્ષી વાત છે કે રાગ છે એમાં વિભાવ છે અને જ્ઞાન છે એમાં સ્વભાવ છે. એટલે રાગ પોતે વિભાવ છે અને જ્ઞાન પોતે સ્વભાવ છે. બંને વચ્ચે સ્વભાવ ભેદ છે. ભેદ એટલે જુદાપણું. બંને વચ્ચે સ્વાભાવિક જુદાપણું છે. તેથી તેના ભેદની પ્રધાનતા છે. તેથી તેના ભેદની મુખ્યતા છે.
જાતિ ઓળખાવી છે
અને કોઈ પણ સામાન્ય જીવને, જ્ઞાન નથી થયું એવા મુમુક્ષુ જીવને, દ્રવ અને દ્રવ જુદું ગ્રહણ થયું નથી. પર્યાયથી ભિન્ન એવું કોઈ દ્રવ જુદું ગ્રહણ થયું નથી. ખબર જ નથી કે દ્રવ કેવું હોય. દ્રવ અપ્રગટ છે એ સંબંધી અજાણ્યો છે. અહીંયા તો પ્રેક્ટિકલ કરાવવો છે, તો પ્રેક્ટિકલ વિજ્ઞાનના પ્રેક્ટિકલમાં પ્રયોગ સાધનો તો હાજર જોઈએ ને. પ્રયોગ સાધનો વિના પ્રયોગ શેનાથી કરે? ભાઈ તને તારે જે પ્રયોગ કરવાનો છે ભેદ જ્ઞાનનો, એના સાધન રાગ અને જ્ઞાન છે અને એ પ્રત્યેક અવસ્થામાં મોજૂદ છે. તારે એક સમય પણ રાહ જોવી પડે એવી પરિસ્થિતિ નથી. જ્યારે પ્રયોગ કરવા ધાર ત્યારે પ્રયોગ થઈ શકે. કેમ? કે બંને હાજર છે, મોજૂદ છે, પ્રગટ છે તારી અવસ્થામાં અને અનુભવ ગોચર પણ છે. બીજું કે રાગ અને જ્ઞાન સર્વથા ભિન્ન છે. દ્રવ અને પર્યાય સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન પણ છે અને કથનચિત અભિન્ન પણ છે. કે જ્ઞાનમાં એની અભિન્નતાનું પણ જ્ઞાન છે, દ્રષ્ટિ ભલે સર્વથા ભિન્ન પાડે છે, પણ જ્ઞાન તો કઈ સર્વથા ભિન્ન પાડતું નથી. એટલે પણ એની પ્રધાનતા શરૂઆતમાં લેવામાં આવતી નથી. જ્યાં સુધી દ્રષ્ટિ પ્રગટતી નથી ત્યાં સુધી દ્રષ્ટિ, જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ પ્રગટ્યા પછી ભલે એની પ્રધાનતા આવે, એનો કઈ વાંધો નથી. એટલે કે છે કે ગુણ પર્યાયનો ભેદ અથવા દ્રવ્ય પર્યાયનો ભેદ તો દ્રષ્ટિની અપેક્ષાએ છે, સર્વ અપેક્ષાએ નથી. સર્વ એટલે જ્ઞાન અપેક્ષાએ નથી, આચરણ અપેક્ષાએ નથી, એમ સર્વ અપેક્ષાએ નથી. ગુણ અને પર્યાય અંશ છે, પદાર્થના અંશ છે, અને અંશ હોવાથી તેની કથનચિત અભિન્નતા પણ છે. કેમ કે એક સત્તાના અંશ છે, એક પદાર્થના અંશ છે. દ્રવ્ય દ્રષ્ટિ સાધક દશાના જે ભેદો પડે તેને તથા ગુણસ્થાન જીવસ્થાન આદિ બધા ભેદોને ગૌણ કરે છે અથવા વિષય કરતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ સાધક અવસ્થાના કોઈ ગુણસ્થાનના ભેદોને વિષય કરતી નથી, કે દ્રવ્ય દ્રષ્ટિ પદાર્થના ગુણ પર્યાયના ભેદોને પણ વિષય કરતી નથી. ભેદોને વિષય ન કરવું એવું દ્રષ્ટિના શ્રદ્ધાના પરિણામનો સ્વભાવ છે. ભેદોને વિષય કરવો, ભેદોને શ્રદ્ધવાને, શ્રદ્ધાનું કાર્ય શ્રદ્ધવાનું છે. શ્રદ્ધાનું કાર્ય શું છે? શ્રદ્ધવાનું છે. ઉલટી પડે તો ભેદોને શ્રદ્ધતી નથી, ને સુલટી પડે તો પણ ભેદોને શ્રદ્ધતી નથી. ભેદોને નહીં શ્રદ્ધવા, નહીં વિષય કરવા એ શ્રદ્ધાનો ગુણ છે, શ્રદ્ધાના પરિણામનો એવો જ પ્રકાર છે. કારણ કે આશ્રય દ્રવ્યનો લેવાનો છે, ગુણ પર્યાયનો નહીં. શ્રદ્ધા આશ્રય કરવામાં મુખ્ય છે. જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ બધા જ ગુણો સ્વરૂપમાં જ એકાગ્ર થાય છે. સર્વ ગુણો અનુભવ કાળે સ્વરૂપમાં એકાગ્ર થાય છે અને બધા સ્વરૂપનો આશ્રય કરે છે. તો પણ, તેમ છતાં પણ આશ્રય કરવાનું મુખ્ય કાર્ય શ્રદ્ધાનું છે બધામાં. કેમ કે એ પૂરેપૂરી શક્તિથી આશ્રય કરે છે. બીજા ગુણો થોડી શક્તિથી આશ્રય કરે છે. આશ્રય કરનારામાં એ મુખ્ય છે, લીડર છે. એમ એક પક્ષના માણસ એની પોલિસીનું બધું કામ કરે, પણ લીડર હોય મુખ્યપણે કામ કરે. અને લીડર ક્યારે હોય? કે એની પૂરેપૂરી અર્પણતા હોય ત્યારે. લીડર કોણ બને? પૂરો સમર્પિત હોય તે બને, અધૂરો સમર્પિત હોય લીડર લીડર ન બને. શ્રદ્ધા પૂરેપૂરી સમર્પિત છે દ્રવ્યને. બીજા ગુણો અલ્પ પ્રમાણમાં સમર્પિત છે. એમ છે
એટલે સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે. એટલે સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે.
આ સમ્યક દર્શન થયું એમ ચોથા ગુણ સ્થાને પ્રધાનપણે કહેવામાં આવે. અને સમ્યક્ત્વને કારણે બધા ગુણો શુદ્ધ થયા એમ કહેવાય છે. અને સમ્યક્ત્વને કારણે બધા ગુણો પૂર્ણ શુદ્ધ થવા લાગ્યા એમ પણ કહેવામાં આવે છે. કરે છે કામ દરેક પોતપોતાની શક્તિથી, છતાં પણ આને નિમિત્ત ગણવામાં, નિમિત્ત કારણ ગણવામાં આવે છે પરિણામના. કારણ કે આશ્રય દ્રવ્યનો લેવાનો છે, ગુણ પર્યાયનો નહીં. તેથી ગુણ દ્રવ્યનો આશ્રય લેવાનો હોવાથી અભેદ દ્રવ્યને મુખ્ય કરવામાં આવે છે. ગુણ પર્યાયના ભેદોને મુખ્ય કરવામાં આવતા નથી જણાવા છતાં પણ. બીજું ગુણ પર્યાય એવી જાતમાં જુદા નથી જેવી રીતે રાગ થી જુદા પણ છે. એ કેમ નક્કી કરવું જુદાપણા જુદાપણામાં શું ફરક છે? કે રાગનું જુદાપણું એટલા માટે વિશેષ છે, વધારે છે, કે ક્યારેક એક કોઈ એક વખતે એનો નાશ થવાનો છે. રાગનો નાશ થઈ જશે, અભાવ થઈ જશે, એટલે એનું જુદાપણું ઘણું છે. ગુણ પર્યાય જુદા હોવા છતાં એનો નાશ નથી થવાનો.
બરાબર,
એ ત્રણે કાળે સાથે રહેવાના છે. બે ના જુદાપણા જુદાપણામાં પણ ફેર છે. એક નાશ પામવા યોગ્ય છે, એક નાશ પામવા યોગ્ય નથી, એમ પણ ફરક છે. બંનેના જુદા જુદાપણામાં પણ ફેર છે. માટે તો અપેક્ષાએ કીધું હતું કે રાગથી વેદજ્ઞાન કરવું, રાગને ટાળવાનો છે વેદજ્ઞાન કરીને. પર્યાયને ટાળવાની નથી, પર્યાયમાં તો કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે, પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થવાનું છે. એને ટાળવાની વાત નથી, ત્યાંનો અભાવ કરી નાખો. રાગનો તો અભાવ કરવાની વાત છે,
વસ્તુનો અંગ છે.
હે,
પર્યાય છે, વસ્તુનો અંગ,
વસ્તુનો અંગ છે. પેલા કહી દીધું કઈ તો એનું એનું એ સરળતા જુદું નથી, એનો અંશ છે. અંગના બદલે અંશ શબ્દ વાપર્યો છે. એ કઈ વાત છે?
જ્ઞાન ને રાગ ને લેવામાં તો જે રાગમાં તો પર દ્રવ્ય ઉપર પરિણામ થાય ત્યારે રાગ થાય છે, એટલે સ્વપર નું ભેદ ત્યાં પેલા જીવ છાંટે તો દ્રવ્ય પર્યાય ના ભેદમાં સૂક્ષ્મ રીતે આવે છે. એ પણ એક અભિપ્રાય
રાગ છે, એ જાતિ છે, જુદો છે. વસ્તુની જાતિ થી
જુદો છે,
જુદો છે, એ મોટો ફરક છે. એમાં દુઃખ છે, વિભાવ છે, અને પોતાની વસ્તુથી એની વિરુદ્ધતા પણ છે. જ્યારે શુદ્ધ પર્યાયમાં તો એવું કાંઈ નથી, વિરુદ્ધતા નથી, એની જાતિ ભેદ નથી, એટલે બેનું એક સરખું જુદાપણું નથી. ભેદ જ્ઞાન કરવા પાછળ આશય કોઈ છે કે નહીં? કે આશય તો વિભાવનો અભાવ કરવાનો, ચાહે દ્રવ પર્યાયનું ભેદ જ્ઞાન કરો કે રાગને જ્ઞાનનું ભેદ જ્ઞાન કરો. આશય રાગનો અથવા વિભાવનો અભાવ કરવાનો છે. દ્રવ પર્યાયના ભેદ જ્ઞાનથી પર્યાયનો અભાવ કરવાનો આશય નથી. પર્યાય ક્યાં જવાની? પર્યાય વગર કોઈ સમયે કોઈ પદાર્થ હોઈ શકે નહીં. અવસ્થા વિનાનો કોઈ પદાર્થ ક્યારે પણ ન હોય. એટલે ત્યાંથી ભેદ જ્ઞાન કરેલું છે. આશય છોડીને તો કોઈ વાત ન હોય. આશય શું છે? પ્રયોજન દુઃખ નો નાશ. તો દુઃખ હોય ત્યાં દુઃખ નો નાશ કરવો, દુઃખ ન હોય ત્યાં દુઃખ નો નાશ કરવાનું ક્યાં પ્રયોજન છે? સમય દર્શન કેવળ જ્ઞાનમાં દુઃખ ક્યાં છે? એનું ભિન્નપણું છે, એ તો દ્રષ્ટિ વિષય નથી કરતી એવી અપેક્ષાથી છે. કોઈ એથી વધારે વાત નથી. એમ
છે શ્રી, પર્યાય રાગવાળી પર્યાયમાં, રાગવાળી પર્યાયમાં રાગને આમ ભિન્ન લેવાનો કે રાગ એ પર્યાય?
રાગને ભિન્ન લેવાનો,
રાગને, રાગ અને પર્યાય બંનેને ભિન્ન ભિન્ન આમ લઈ શકાય?
પર્યાય છે એ તો બીજા ગુણો ની પણ છે. રાગ તો એક ચારિત્ર ગુણમાં થાય છે, જ્ઞાન ગુણમાં તો રાગ થતો નથી. જ્ઞાનની પણ પર્યાય છે, ચારિત્ર ગુણમાં રાગની પણ પર્યાય છે. એ પર્યાય માત્ર ને જુદો કરવો એવી વાત ન હોવી જોઈએ. રાગને ટાળો, ચારિત્ર ગુણમાં પણ રાગને ટાળો અને વિતરાગતાને પાળો.
પ્રયોજન
રાગ ને ટાળવાનું છે, વિતરાગતા ને તો ઉત્પન્ન કરવાનો, વૃદ્ધિગત કરવાનો, હે કોઈ પણ શાસ્ત્ર નો વિષય પ્રયોજન વિરુદ્ધ ન હોય, કેમ કે શાસ્ત્ર નું જ્ઞાન છે એ પ્રયોજન ને સાધવા માટે છે. પ્રયોજન નો વિરોધ થાય એવી રીતે શાસ્ત્ર જ્ઞાન નું અર્થઘટન ન કરાય.
જરે ભાવે જરે પરિણામે ચેતન ચેતન ભાવ, એટલે એ જ્ઞાન રાખશે ભિન્નતા કે વાત.
હું તો જડ મેં તો શરીર હે, દ્રવ કર્મ ઓર નો કર્મ હે, ફિર રાગ ઉનકે આશ્રય સે હોતા હે,
જરે ભાવે
ઇસલિયે ઉસકો જડ ભાવ ભી બોલને મેં આતા હે.
આશ્રય વહાં પર ભી યહી હે,
વહી બાત હે. उसका आश्रय करके तदाकार होता है, जड़ सदृश हो जाता है. इसलिए
राग में जानन स्वभाव है नहीं ना पाछा,
राग में जानमानो नहीं हुआ थी, चेतनता नहीं लेता, जड़पणो लेवानो कारण ये पण छे, ये जड़पणो लेवानो कारण. गुरुदेव घणा न्याय काढ्या छे. आ बता अहीं शुं कहे छे, રાગનું જુદાપણું અને પર્યાયનું જુદાપણું એ બંનેના જુદા જુદાપણામાં ફેર છે. માટે તે અપેક્ષાએ કીધું હતું કે રાગથી વિજ્ઞાન કરવો. સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન છે.
પર્યાય તો સત છે.
સતનો અષ્ટ સત
સત છે.
અને આ સ્વભાવમાં ત્રિકાળીમાં નહીં હોવાથી રાગને અસત પણ કહેવામાં આવે છે. તે સ્વભાવ અને વિભાવનું વિજ્ઞાન છે. રાગથી વિજ્ઞાન કરવું તે સ્વભાવ અને વિભાવનું વિજ્ઞાન છે. અને આ દ્રવ પર્યાયના ભેદ જ્ઞાનની અપેક્ષા જુદી છે. દ્રવ અને પર્યાયની જે જુદાપણાની અપેક્ષા છે તે અપેક્ષા જુદી છે.
અપેક્ષા જુદી છે પણ પ્રયોજન એક જ છે.
પ્રયોજન એક છે અને ગધા કહેવા પાછળ પણ પ્રયોજન તો એ શુદ્ધિનું
શુદ્ધિનું જ પ્રયોજન છે.
દ્રષ્ટિ દ્રવ્યનું આલંબન લે અને પર્યાયને વિષય ન કરે એની પાછળ પણ
શુદ્ધિનું
જ આશય છે. ઉતરાગતાનો જ આશય છે. આશય નથી ફરતો. અહીંયા પ્રશ્ન શું છે?
હાજી
આમ કેમ કે છો, આમ કેમ કેતા નથી, કેવું બરાબર છે? પ્રેક્ટિકલ સાઈડ થી એમ જ શરૂ કરાય, બીજી રીતે શરૂ કરાય નહીં. એ ક્રમ નો વિષય છે.
હાજી
બરાબર, ક્રમ નો વિષય છે. ક્યાંથી ક્રમ શરૂ થાય છે? ભેદ જ્ઞાન નો ક્રમ રાગ અને જ્ઞાન નો ભેદ કરવાથી શરૂ થાય છે. પછી દ્રવ પર્યાયની ભિન્નતાની વાત લ્યો, પહેલેથી લ્યો તો તમારા કાર્યની સિદ્ધિ નહીં થાય. એમ છે,
કલ્પના થશે.
એ તો કલ્પનાએ ચડે. પછી અવિધિ કામ કરે એટલે કલ્પનાએ ચડે. એ તો કલ્પનાએ ચડ્યો ત્યારે તો વિધિ છોડીને બીજી વિધિ લીધી. કલ્પનાએ ન ચડ્યો તો હાથો રસ્તો પકડત, યથાર્થ રસ્તો પકડત. અનુભવી પુરુષો કા અનુભવ વ્યક્ત હોતા હૈ. પદાર્થ કા વિજ્ઞાન તો કુછ હૈ, વિજ્ઞાન પ્રમાણે આ પહેલો ક્રમ છે. એમ કેમ છે? રાગ ને જ્ઞાન થી ભેદ જ્ઞાન કરવું, એમ છે.
દુસરા તરહ સે જો ભી ભેદ જ્ઞાન હૈ, દુસરા તરહ સે જો ભી ભેદ જ્ઞાન કા પ્રયાસ હૈ, વો સબ વિકલ્પ હૈ, હોઈ નહીં સકતા.
નહીં, ઉસમેં ક્યા હૈ કે વો આગે કે સ્ટેજ મેં જબ દ્રષ્ટિ પ્રગટેગી તો વાત અલગ હૈ, દ્રષ્ટિ કામ કરેગી ઉસ પ્રકાર સે. लेकिन मुमुक्षु की भूमिका में दृष्टि उल्टी है, इसका क्या करोगे?
प्रैक्टिकली
राग ने ज्ञान से भेदज्ञान करवो એ સફળ થવા માટેનો સાચો ઉપાય અને સાચો ક્રમ છે. ક્રમ છોડીને ચાલવું
નહીં,
એ આપણે ક્રમનો વિષય મુખ્ય છે. એટલા માટે ગુરુદેવ શેરાનો હલવાનો દાખલો આપતા, મોટની અંદર ઘી અને સાકર નું પાણી બે નાખવાના છે, પણ ક્રમ છે. પેલા ઘીમાં લોટ શેકો ને પછી સાકર નું પાણી નાખો તો હલવો થાય, પણ હારે નાખી દો, પહેલેથી જ બે ભેગા નાખી દો,
બગડે.
એમ ક્રમ છોડીને દ્રૌપદી અને વિજ્ઞાન કરવા જાય, ગડબડ થવાની. ત્રણ ભેદ જ્ઞાનની વાત આવે શાસ્ત્રમાં. શાસ્ત્રમાં આત્મારને કેમ નક્કી કરવું કે મારે પેલું શું કરવું? સારું છે કે જ્ઞાનીઓ પ્રતિપાદન પણ ક્રમથી કરે છે. સમૃદ્ધિકારમાં ભેદ જ્ઞાન નો વિષય લીધો, પેલા રાગ ને જ્ઞાન થી ભેદ જ્ઞાન કરાયું. સમજદાર હોય તો સમજી જાય, જો ક્રમ ને સમજતો હોય તો સમજી જાય કે અહીંથી મારે કામ શરૂ કરવાનું છે રાગ ને જ્ઞાન થી, નહીતર ત્યાં પાછું એમ લખતા નથી કે આ અમારો ક્રમ પ્રતિપાદન કરીએ છીએ. પોતાની પહેલા ન સમજે તો સત્સંગમાં સમજે, બીજો કોઈ ઉપાય નથી. સત્સંગમાં પ્રશ્ન ઉઠાવી શકાય છે કે દ્રૌપદીનું ભેદ જ્ઞાન કેમ નહીં,
બરાબર?
એનો ઉત્તર મળે છે કે જો આ કારણ છે, એમ ફેર પડે ને. સત્સંગ ન હોય ફરક પડે, પોતાની મેળે કરવા જાય તો ક્રમ છોડીને પણ કાર્ય કરવા જાય તો બધું બગડે, ફેરો બગડે. એમ સ્વભાવની વિભાવનું ભેદ જ્ઞાન છે અને આ દ્રવ પર્યાયના ભેદ જ્ઞાનની અપેક્ષા જુદી છે. ચૈતન્ય પૂર્ણ ઐશ્વર્યશાળી છે, ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ, એમાં પૂરેપૂરું બધા ગુણોનું ઐશ્વર્ય ભરેલું છે, સામર્થ્ય છે પૂરેપૂરું. તેનો આશ્રય લેવાનો છે કે એ હું એવો એનો આશ્રય લેવાનો છે. પણ ગુણ કે પર્યાય જે અંશ છે તેનો આશ્રય લેવાનો નથી. આશ્રય દ્રવ પર દ્રષ્ટિ કરતા દ્રવનો આશ્રય આવે છે અને ગુણ પર્યાયના ભેદનો આશ્રય છૂટી જાય છે. ત્યારે સાધક દશા અને બીજું બધું ગૌણ થઈ જાય છે. વર્તમાન ચાલતી સાધક દશા પણ ગૌણ થઈ જાય છે. આગળ જતા એ વાત આવશે. મોક્ષની ભૂમિકામાં તો રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરવું. દ્રષ્ટાંત આપે છે,
રાગ ને જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરે ત્યારે જ્ઞાન કાયમ ટકનાર, તેથી જ્ઞાન તે હું એમ વિશ્વાસ આવે.
સ્વભાવ પકડાય છે, કાયમ ટકનાર નિત્ય છે તે સ્વભાવ છે. સ્વભાવનું ગ્રહણ થાય છે એ ભેદ જ્ઞાનમાં, સ્વભાવનું
ગ્રહણ થાય છે
પોતાપણે પોતા સ્વરૂપે. જેવી રીતે એક શક્તિશાળી રાજા આ સ્વરૂપની અપેક્ષા દ્રષ્ટાંતમાં, સિદ્ધાંતમાં પોતે ચૈતન્ય સ્વભાવ અનંત શક્તિવંત, દ્રષ્ટાંતમાં એક શક્તિશાળી રાજા તેના દુશ્મનથી જુદો છે તેવી રીતે તેના સંબંધીઓથી સામંતોથી પ્રધાનોથી જુદો નથી. તો રાજા અને પ્રધાનો જુદા જુદા છે અને રાજાને દુશ્મન પણ જુદા જુદા છે, પણ જેવી રીતે દુશ્મન સાથે જુદાપણું છે એવી રીતે એના પ્રધાનો સાથે જુદાપણું નથી. પ્રધાનો અને સામંતો તો એના દુશ્મનની સામે લડનારા છે અને એની પડખે રહેનારા છે, રાજાને ના પડખ્યા છે, દુશ્મન છે, તો રાજાનો નાશ કરવા આવેલો છે. બે વચ્ચે જુદાપણામાં ફેર ફરક નહીં કે છે, ફેર
એક દુશ્મન ના સ્થાનમાં છે, એક મિત્ર ના સ્થાનમાં.
ભલે મિત્ર ના સ્થાનમાં છે પણ દ્રષ્ટિ વિષય નથી નહીં કરે, એ તો ખ્યાલ રાખજો. રાજા અને રાજાનો નોકર એ રાજાનો સપોર્ટર છે, પણ નોકર ખાય તો રાજાનું પેટ ન ભરે, ન ભરે, કેમ કે જુદા પણ એ અનુભવ પ્રકાશમાં એવું દ્રષ્ટાંત લીધું થાય છે. થાળીમાં આહાર પીડ્યો હતો, પેટમાં ગયો તો આહાર શરીરમાં ગયો ને, પેટમાં ગયો એટલે શરીરમાં ગયો, આત્મામાં ગયો. તો આ જીવ એમ કે છે કે મેં ખાધું અને હું ધરાઈ ગયો, મેં ખાધું અને હું ધરાઈ ગયો. તો કે લૌકિકમાં નોકર ખાય ત્યારે રાજાનું પેટ, માલિકનું પેટ ભરાતું નથી. તારે કેમ આમ થયું? શરીર તો તારી બાજુમાં રહેલું અનુચર છે, સહચર કયો કે અનુચર કયો, એ ખાય એમાં તારું પેટ ભરવાની વાત કેવી રીતે આવી? અમને આશ્ચર્ય થાય છે એમ કે છે. લૌકિકમાં નોકર ખાય ત્યારે માલિકનું પેટ ભરાતું નથી. અહીં દ્રષ્ટિના બળમાં દ્રષ્ટિ બધું જુદું પાડે છે. શું? હું કૃતકૃત પૂર્ણ છું, વિભાવ મારાથી અત્યંત જુદો છે એમ જુદું પાડે છે. અને વચ્ચે જે સાધક દશાની અધૂરી પર્યાય તથા પૂર્ણ પર્યાય આવે છે તે બધાનું લક્ષ્ય છોડી દે છે. પણ દ્રષ્ટિ તો પણ જ્ઞાન તેને લક્ષ્યમાં રાખે છે કે આ પર્યાયો છે એ ચૈતન્ય અવસ્થાઓ છે. બેનું કામ કરવાનો વિષય જુદો જુદો છે. જ્ઞાન તો દ્રવ્ય પર્યાય બેને વિષય કરે છે, દ્રષ્ટિ એકલા દ્રવ્યને વિષય કરે છે. છતાં બે વચ્ચે વિરોધ નથી. એક દ્રવ્યની બે જણા સેવા કરતા હોવા છતાં બેને વચ્ચે વિરોધ નથી.
જ્ઞાન પણ વિવેક કરે છે, જ્ઞાન પણ વિવેક કરે છે,
એ દ્રવ્યને જ ભજે છે. જ્ઞાને દ્રવ્યને ભજે છે.
એમ એક ધર્મમાં ચાલનારા, એક ભગવાનને અનુસરનારા, એક ધર્મને અનુસરનારા, એક ગુરુને અનુસરનારાની પ્રકૃતિ ભલે જુદી જુદી હોય પણ આપસમાં વિરોધ હોવો જોઈએ, મૈત્રી હોવી જોઈએ. શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી છે. શ્રદ્ધા સંપૂર્ણપણે સમર્પિત છે દ્રવ્યને. જ્ઞાન બે બાજુ જાય છે ત્યારે શ્રદ્ધા એને ક્યારેક થપ્પો પણ દે કે ભાઈ સમર્પિત થવા જેવું તો આ છે, તું શું કરવાને બીજે જાય, ત્યાં તો કાંઈ છે નહીં તારું. વાત તો તારી સાચી છે, હું પણ એવું જ ઈચ્છું છું. કેવું જ્ઞાન થશે ત્યારે એમ જ થશે, કેમ કે હું એવું ઈચ્છું છું. પણ અત્યારે થોડુંક મારામાં હજી વાંધો છે, એ મારી પૂરું સ્વીકારું છું, હું ક્યાં ના પાડું. મારે ઉપયોગ કરવા દેવો ન જોઈએ, પણ હજી મારામાં એટલી કાશ છે એટલે હું સ્વીકાર કરું છું મારી કચાશ, એમાં ક્યાં ના છે. પણ સરવાળે હું તને અનુમોદું છું, માટે હું તારી જેમ પરિણમન કર્યા વગર નહીં રહું. હું પણ એમ જ ઈચ્છું છું. કેવું જ્ઞાન થતા એવું થઈ જાય છે, નિરોષ અંતર્મુખ થઈ જાય છે કેવું જ્ઞાન. પછી લોકાલોક જણાય છે પણ ઉપયોગ જતો નથી, માટે જ્ઞાન જતું નથી એમ પણ કહેવામાં આવે. એટલે એકને અનુસરનારામાં બે જણા હોય એમાં ફેર પડતો હોય તો જે વિશેષ હોય એનું અનુમોદન થવું જોઈએ. દ્રષ્ટિ છે એ પોતાના શક્તિથી, બળમાં એટલે શક્તિથી બધાને જુદું પાડે છે. હું ત્રિકાળી કરી પરિપૂર્ણ છું, વિભાવ મારાથી અત્યંત જુદો છે, અને સાધક દશાની અધૂરી કે પૂર્ણ પર્યાય આવે તે પણ બધાનું મારે કંઈ લક્ષ્ય કરવાનું કારણ નથી અથવા આશ્રય કરવાનું કારણ નથી. તો પણ જ્ઞાન તેને લક્ષ્યમાં રાખે છે કે આ પર્યાયો છે. જ્ઞાન લક્ષ્યમાં રહે છે, આ અંગો છે, અંશો છે, એમ લક્ષ્યમાં રાખે છે. તો પણ જ્ઞાન તેને લક્ષ્યમાં રાખે છે કે આ પર્યાયો છે, તે ચૈતન્યની અવસ્થાઓ છે, તેમજ તે શુદ્ધ પર્યાયને, તેમજ તે શુદ્ધ પર્યાયો તેના વેદનમાં આવે છે. આનંદ આદિ જ્ઞાન, આનંદ આદિ પર્યાયો વેદનમાં આવે છે, એ પર્યાયમાં વેદનમાં આવે છે, કે દ્રવ્યમાં વેદનમાં આવતું નથી. આમ જ્ઞાન તેનો વિવેક કરે છે, જ્ઞાન તેનો વિવેક કરે છે, જે જે સ્થાને છે તે તને તને સમજે છે. એટલે જ્ઞાન ને અનેકાંતિક કીધું છે ને દ્રષ્ટિને એકાંતિક કીધી છે. શાસ્ત્રકારોએ દ્રષ્ટિને એકાંતિક કીધી છે. ઉલટી પડે તો મિથ્યા અનેકાંત છે, ને છૂટી પડે તો સમ્યક અનેકાંત, સમ્યક એકાંત છે, પણ દ્રષ્ટિ એકાંત છે. ત્યારે જ્ઞાન છે તે બંનેને વિષય કરીને વિવેક કરે છે.
એટલે શ્રદ્ધા તો અંધી હોય, શ્રદ્ધા તો અંધી હોય,
જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું હોય ત્યારે એ શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહેવા માટે નથી, ભલે કામ અંધપણે કરે તો પણ. આમ જ્ઞાન તેનો વિવેક કરે છે, તે અપેક્ષા એ ભેદ જ્ઞાન મૂળ રાગથી કરવાનું છે. મૂળ એટલે ત્યાંથી શરૂ કરવાનું છે. મૂળમાં ભેદ જ્ઞાન રાગ અને જ્ઞાનથી શરૂ કરવાનું છે. જ્યારે ગુણ પર્યાયના ભેદ જ્ઞાનમાં એવી જાતનો ભેદ નથી કે દ્રષ્ટિનો આશ્રય દ્રવ્ય ઉપર જાય છે, માટે તે બધાનો ભેદ કરવાનો છે. દ્રષ્ટિ એકલા દ્રવ્યને આશ્રય કરે છે, માટે જ્ઞાન પણ બધાને જુદા પાડી દે એમ લેવાનું નથી. જ્ઞાન તો જેમ છે એમ જાણશે અને વિવેક કરશે. જ્ઞાન પછી સ્વપર પ્રકાશક હોવાથી વિવેક નિમિત્ત સુધીનો વિવેક કરે છે. અપર પ્રકાશક હોવાથી નિમિત સુધીનો વિવેક કરે છે. નિમિત્ત એટલે દેવગુરુ સાથે એનો પણ વિવેક કરે છે. બીજા જે હે નિમિત્તો છે એનો પણ વિવેક કરીને હે કરે છે. ઉપાધિ નિમિત્તો છે એનો પણ વિવેક કરીને ઉપાધિતા કરે છે. જ્ઞાન પ્રધાન કરીને દ્રષ્ટિ કોઈને વિષય કરે. શું કીધું કરીને જયારે ગુણ પર્યાયના ભેદો ભેદ જ્ઞાનમાં એવી જાતનો ભેદ છે, ગુણ પર્યાયના ભેદ જ્ઞાનમાં એવી જાતનો ભેદ છે કે દ્રષ્ટિનો આશ્રય દ્રવ્ય ઉપર જાય છે, ગુણ પર્યાય ઉપર નહીં, માટે તે બધાનો ભેદ કરવાનો છે. શું જયારે ભેદ પાડે છે ત્યારે દ્રષ્ટિની અપેક્ષા. જ્ઞાન છે જ્ઞાનની રીતે કામ કરે છે, સંક્ષેપમાં દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની રીતે કામ કરે છે, બે પોતપોતાની રીતે કામ કરે છે. છતાં પણ આપસમાં વિરુદ્ધતા થતી નથી.